నమో అధియంతానం, నమో సిద్ధానం, నమో ఆయదీయానం, నమో వజ్రాయాణం, నమో లోయే సవసాహూనం. శ్రీ జిన శాసన గురు నమో నానావిధ సుఖకార ఆత్మహిత ఉపదేశతే కరే మంగళాచార. సుహి జిన శాసన మే ఆత్మానుశాసన శ్రుత జాకి దుఃఖ హరి సుఖకారీ సాక్షి శాసన. జాకి జాకు గుణ భద్ర కర్తా గుణ భద్ర జాకు జాని భద్ర గుణధారీ భవ్య కరత ఉపాసనా. ఏసి సారే శాస్త్ర కో ప్రకాశే అర్థ జీవనీ కో బనే ఉపకార నాశే మిథ్యా భ్రమ వాసనా. తాకి దేశ భాషా కరీ అర్థ కో ప్రకాశ కర జాతి మంద బుద్ధి యుకే హోత అర్థ భాసనా. జాకి మంద బుద్ధి యుకే హోత అర్థ భాసనా. జో లక్ష్మీ కే నిలయ రూప యుగ వినాశీ ప్రభు కోరధార గ్రంథ రచు ఆత్మానుశాసన భవ్య జనో కో హై శివకార. హే ఆత్మన్ తు దుఃఖ సే డరతా అను సుఖ కీ వాంఛా కరతా ఇసీలియే మే దుఃఖ హారీ అను సుఖకారీ రచనా కరతా. ఇసీ మధుర విపాకీ ఉపదేశామృత యది కటు భీ భాసిత హో కటు ఔషధి గ్రాహక రోగీ బన కించిత్ తు కించిత్ తు భయభీత న హో. గుణభద్ర ఆచార్య దేవ్ ద్వారా రచిత ఆత్మానుశాసన గ్రంథ બિરાજમાન છે. આપણે એની 145 નંબરની ગાથા સુધી ચર્ચા થઈ ગઈ છે. 145 નંબરની ગાથા સુધી ચર્ચા થઈ ગઈ છે. જ્ઞાનીઓ મેં શ્રેષ્ઠ કોણ, એના પછીની આજે આપણે 146 નંબરની જે ગાથા છે એ 146 નંબરની ગાથા ઉપર આપણે ચર્ચા કરવાની છે. 146 નંબરની ગાથા પણ બહુ સરસ છે. 145 નંબરની ગાથા જેવી છે, બહુ સરળ અને સરસ ગાથા છે. બહુ સરળ ગાથા છે, જો એનો ભાવ પણ બહુ સરસ છે. આપણે વાંચીએ અને પછી એનો થોડો અર્થ આપણે કરીએ. અહિત કા ત્યાગ ઓર હિત મેં પ્રવર્તન કરને કી પ્રેરણા. શું શબ્દ આવ્યા? અહિત કા ત્યાગ ઓર હિત મેં પ્રવર્તન કરને કી પ્રેરણા. પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન અને આદરણીય હેમંતભાઈશ્રીનું પ્રવચન સાંભળ્યા પછી ઘણી બધી વાતો આપણે સવારથી સાંભળી રહ્યા છે, એનો જ આખો સાર આ ગાથામાં છે. સૌથી પહેલા તો શબ્દ છે અહિત કા ત્યાગ ઓર હિત મેં પ્રવર્તન કરને કી પ્રેરણા. બે મુખ્ય શબ્દ છે આમાં, અહિત અને હિત. તો સૌથી પહેલા તો નિર્ણય કરવો પડશે આપણે બધાએ, ખ્યાલ આવે છે, જીનવાણીના માધ્યમથી, ગુરુવાણીના માધ્યમથી, કે આપણી માટે, આપણા આત્મા માટે, આપણી માટે અહિત શું છે અને આપણી માટે હિત શું છે. આપણું હિત શેમાં છે અને આપણું અહિત શેમાં છે. બે શબ્દ સમજ્યા છે, હિત અને અહિત. હિત સમજ્યા, હિત એટલે આપણું સારું થવું, હિત એટલે સારું થવું, અને અહિત એટલે ગુરુ થવું, ખરાબ થવું. ખ્યાલ આવે છે? તો હવે જો એનો અર્થ અહીંયા કરે છે તો અહિત કા ત્યાગ. બોલો, હવે આપણે એક સામાન્ય અર્થ આનો કરીએ તો આપણું હિત શેમાં છે? જે હમણાં આખો નિયમ સારજી ગ્રંથનો સાર લીધો, આખો સાર લીધો ને, તો હિત શેમાં છે? આત્માનું હિત શેમાં છે? આત્માનું ભલું શેમાં છે? આત્માનું સારું શેમાં છે? તો કે રત્નત્રયની પ્રાપ્તિ થવી એ આત્માનું હિત છે. ખ્યાલ આવે છે? રત્નત્રય નિયમથી કર્તવ્ય એવા રત્નત્રય તે નિયમ છે. તો સમ્યક દર્શન જ્ઞાન ચારી ત્રાણી મોક્ષ માર્ગ. તો રત્નત્રયની પ્રાપ્તિ થવી, રત્નત્રય રૂપે આપણો આત્મા પરણમે, એ જ આપણું હિત છે, એ જ મોક્ષ માર્ગ છે, એ જ આપણને મોક્ષ નિર્વાણ મુક્તિ સુધી આપણને લઈ જશે. આપણે હિત શેમાં માનીએ છીએ એ વસ્તુ અલગ છે. આપણી આખી માન્યતા, આપણો આખો અભિપ્રાય વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધ છે. એટલે માટે આપણે અનાદિકાળથી દુઃખી છે. કેમ દુઃખી છે બીજરબેન? કારણ કે આપણી જે માન્યતા છે, આપણે જે તેમાં હિત માનીએ છીએ, સંયોગોની વૃદ્ધિમાં હિત માનીએ છીએ. પોઈન્ટ સમજાય છે? સંયોગોની વૃદ્ધિમાં હિત માનીએ છીએ, ક્ષયોક્ષમની બુદ્ધિમાં હિત માન્ય છે. આપણી હિતની પરિભાષા અને એની માન્યતા શું છે? આપણી અનાદિકાળથી સંયોગાધીન દ્રષ્ટિ, નિમિત્તાધીન દ્રષ્ટિ હોવાના કારણે આપણે જ્યાં હિત છે ત્યાં માન્યું જ નથી. એની માટેનો પુરુષાર્થ જ નથી કર્યો, એની માટેનો પરમન જ નથી કર્યો, ઉપાય જ નથી કર્યો. અને જ્યાં કોઈ હિત છે જ નહીં, ખ્યાલ આવે છે, જ્યાં આપણને સુખની પ્રાપ્તિ જેના આશ્રયથી આપણે માનીએ છીએ એનાથી થવાની જ નથી, એક સમય માટે આપણે એવું લક્ષ્ય નથી છોડતા. હિત અહિત સમજાય છે? હિત આ કાળમાં આપણને આ તત્વ મળ્યું છે, આપણા અહો ભાગ્ય છે. મહાન મહાન સાતિશય પુણ્યના ઉદયથી આપણને હિત અહિતનું સ્વરૂપ પણ સમજાય કે આપણું હિત શેમાં છે, આપણે શેમાં માનીએ છીએ, આપણી જે મિથ્યા માન્યતા છે આપણને ક્યાં લઈ જશે. તમને સમજાય છે શું કહેવા માંગે છે? કર્મ આઠ છે ને, થોડીક કર્ણનિયુક્તિ વાત કરીએ તો પણ આપણને ખ્યાલ આવશે. કર્મ કેટલા છે? મૂળ કર્મ બે છે, મૂળ પ્રકૃતિ, ઘાતી અને અઘાતી. મૂળ બે પ્રકૃતિ છે ને, ઘાતી કર્મ ચાર ભેદ છે, અઘાતી કર્મના ચાર ભેદ છે. અઘાતી કર્મના ઉદયમાં અઘાતી કર્મમાં બે અવસ્થા હોય. અઘાતી કર્મમાં ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ અને ઉદય, આ ચાર અવસ્થા કર્મની લો તો અઘાતી કર્મમાં કેટલી અવસ્થા છે? અઘાતી કર્મનો ઉપશમ ન હોય, અઘાતી કર્મનો ઉપશમ ન હોય. અઘાતી વેદનીય આયુ નામ અને ગોત્ર, થોડી વાત સમજો શું કહેવા માંગે છે અહીંયા. તો અઘાતી કર્મમાં ઉપશમ ન હોય, અઘાતી કર્મનો ક્ષયોપશમ ન હોય. ઇટ્સ નોટ પોસિબલ. ક્ષયોપશમ અને ઉપશમ દશા અઘાતીમાં ન હોય. અઘાતી કર્મમાં બે દશા છે, યા તો અઘાતીનો ઉદય છે, યા તો અઘાતીનો ક્ષય છે. ખ્યાલ આવે છે? તો પહેલા ગુણસ્થાનથી લઈને ચૌદમા ગુણસ્થાન સુધીની અઘાતી કર્મનો શું છે? ઉદય છે. ખ્યાલ આવે છે? હવે એ ઉદય છે, એ ઉદયમાં શું થાય છે? અઘાતી કર્મના ઉદયમાં શું પ્રાપ્ત થાય છે? અઘાતી કર્મના ઉદયની મર્યાદા ક્યાં સુધીની છે? એ ઉદય, એનું ફળ, એનો અનુભવ, એની સ્થિતિ, એ પ્રકૃતિ, એ પ્રદેશ બંધ ક્યાં સુધીની મર્યાદા, એની સીમા છે? પ્રમાણના, વેરી ગુડ, પ્રમાણના દ્રવ્યની બહારમાં જે સંયોગો છે એ સંયોગોમાં એનો ઉદય આવે છે, નો કર્મમાં એનો ઉદય આવે છે. દ્રવ્ય કર્મનો ઉદય, એનું ફળ આપણને ક્યાં દેખાય છે? એનું રિઝલ્ટ ક્યાં દેખાય છે? આપણને નો કર્મમાં દેખાય છે. આટલી વાત સમજાય છે? તો નો કર્મમાં આપણને અઘાતી કર્મનો જે ઉદય દેખાય છે એ ખરેખર આપણા પ્રમાણના દ્રવ્યની બહાર છે કે અંદર છે? મને કહો નિક્ષી બેટા, તમને પ્રમાણનું દ્રવ્ય સમજાય છે? પ્રમાણનું દ્રવ્ય એટલે દ્રવ્ય ગુણ પર્યાયાત્મક આપણી મર્યાદા, આપણી વસ્તુ, જ્યાં સુધી આપણી મર્યાદા છે. આજે નિયમ સાધીનો સ્વાધ્યાય જેને પણ સાંભળ્યો હશે એમાં જે જીવ અધિકાર, જે અનુક્રમણિકામાં જે આપણને આખો સાર સમજાયો ને નિયમ સાધી ગ્રંથનો, કેટલો સરસ. તો જે જીવ અધિકાર, જીવ અધિકાર પહેલો, પછી અજીવ અધિકાર આવ્યો, પછી શુદ્ધ ભાવ અધિકાર આવ્યો અને છેલ્લે શુદ્ધ ઉપયોગ અધિકાર આવ્યો. આર યુ ગેટિંગ? વચ્ચેના હું મિસ કરું, આપણે સ્કીપ કરું છું. તો જીવ અધિકારમાં શું કીધું, શું સ્થાપના કરી? દ્રવ્ય ગુણ પર્યાયાત્મક પ્રમાણના દ્રવ્યની સ્થાપના કરી, રાઈટ? તો અઘાતીનો ઉદય ક્યાં આવ્યો? પ્રમાણના દ્રવ્યની બહારની વસ્તુમાં શરીરની ઉપલબ્ધિ થવી, એનો આકાર પ્રકાર, સુસ્વર દુસ્વર, પોઈન્ટ ખ્યાલમાં આવે છે? તો એ જે પણ સાતા અસાતાનો ઉદય, અનુકૂળ પ્રતિકૂળ સંયોગોની પ્રાપ્તિ ઉપલબ્ધિ જે પણ છે, ઘર કુટુંબ પરિવાર, ચક્રવર્તી આદિ પદ, તીર્થંકર આદિ પદ, જે પુણ્ય પ્રકૃતિ છે, એ બધો ઉદય બહાર આવે છે ને. હવે તમે વિચારો અનાદિકાળથી આપણે આપણું હિત શેમાં માન્યું છે? અઘાતી કર્મના ઉદયમાં પ્રાપ્ત સામગ્રીની આપણને અનાદિકાળથી ચિંતા છે, એમાં એકત્વ છે, એમાં મમત્વ છે, એમાં કર્તૃત્વ છે. એના વધારામાં હિત માનીએ છે, એનો ઘટાડો થઈ ગયો તો આપણું અહિત માનીએ છીએ, આપણું નુકસાન માનીએ છીએ, આપણું લોસ માનીએ છીએ. થોડી વાત સમજાય છે? ઘાતી કર્મના ઉદયમાં જે થાય છે, જ્યાં થાય છે, જેનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ ઘાતી કર્મનો જીવ સાથે છે, એના ઉપર તો આપણું લક્ષ્ય જ નથી. પકડાય છે પોઈન્ટ? એની તો આપણને ચિંતા જ નથી.
ઘાતી કર્મનો ઉદય ક્યાં આવે? યુ કેન અન્ડરસ્ટેન્ડ હું શું કહેવા માંગુ છું. નિક્સી ઘાતીનો ઉદય ક્યાં આવે એનો સંબંધ કોની સાથે છે? ઘાતી કર્મનો ઉદય, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મૌની અને અંતરાય, એનો સંબંધ, રિલેશન કોની સાથે? નિમિત્ત નૈમિત્તિક કરતા કર્મ નથી, એ તો હવે આપણને ખબર છે. પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ ક્યાં છે એનો? કોની સાથે છે એનો? કોનો ઘાત કરે છે? કોનું નુકસાન કરે છે? શું નુકસાન થાય છે? અરે એ અહિત, એ ખરેખર આપણું અહિત છે. ઘાતી કર્મના ઉદયમાં જોડાઈને આપણે જે મોહ રાગ દ્વેષના પ્રણામ કરીને જ્ઞાનની વિરાધના, જ્ઞાન દર્શનની વિરાધના, મોક્ષ માર્ગમાં અંતરાય પોઈન્ટ સમજાય છે, જે આપણા મોહના કારણે આપણે એમાં વિરાધના કરીએ છીએ એ આપણું અહિત છે. પકડાય છે કે હાર પડે છે? થોડુંક મને લાગે બ્લેન્ક થઈ ગયા થોડાક બધા. સમજાયો પોઈન્ટ? ઘાતી કર્મનો ઉદય, જ્ઞાનાવરણ કર્મનો ઉદય. બોલો, જ્ઞાનાવરણ કર્મના ઉદયમાં શું થાય? જ્ઞાન ઉપર આવરણ, આપણું જ્ઞાન, આપણો સ્વભાવ આવરણ એટલે કે આવરિત થઈ ગયો, ઢંકાઈ ગયો. અને જેટલું જ્ઞાન પ્રગટ છે એ આપણી પૂંજી છે, અને એ પૂંજીનો આપણે દુરુપયોગ કરીએ તો શું થશે? મને કહો, શું કરીએ છીએ વિરાધા 24 કલાક? જે આપણી ઉપલબ્ધ જ્ઞાનની પૂંજી છે, જે ઉપયોગ કહીએ આપણે, લક્ષણ કહીએ, જ્ઞાન દર્શનનો વ્યાપાર કહીએ, જે લબ્ધ ઉપયોગમય, જે ભાવેન્દ્રિય છે, જે આપણી પૂંજી છે, પ્રગટ જ્ઞાન છે, બોલો, એનો આપણે દુરુપયોગ કરીએ છીએ કે સદુપયોગ? એનો આપણે દુરુપયોગ કરીને અભાતીના ઉદયમાં જે સંયોગો મળ્યા ને, એમાં જ આપણું એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, સુખ બુદ્ધિ, એકવારની બુદ્ધિ ચાલે છે. હવે આ હિત, આ અહિત થઈ રહ્યું છે નથી તમને, અને એના ફળસ્વરૂપ શું થશે? જેટલું આ સંયોગક્ષમ આપણને જ્ઞાનનું પ્રાપ્ત થયું છે એ કાયમ રહેશે, સંઘની પંચેન્દ્રિય પણ છે એ કાયમ રહેશે, વિચારવાની સામર્થ્ય મળી છે એ કાયમ રહેશે, દુરુપયોગ કરશું તો શું થશે બોલો? મિથ્યાત્વની પુષ્ટિ કરશું તો શું થશે બોલો? અજ્ઞાન ભાવની પુષ્ટિ કરશું તો શું થશે બોલો? તો અહિત થતા થતા, ઓર વધારે અહિત થતા થતા જે પડતી આવશે ને, એમાં વિચારી નથી શકતા આપણે કે ઘાતી કર્મના ઉદયમાં જે પડતી આવે એમાં નિબોધની પ્રાપ્તિ થાય. અઘાતી કર્મના ઉદયમાં અસાતાનો જે ઉદય આવશે એ નરક સુધી લઈ જશે, સાતાનો ઉદય આવશે એ સ્વર્ગ સુધી લઈ જશે, પણ ઘાતીના ઉદયમાં નિબોધ જવું પડશે. ક્લિયર? શું કઈ પ્રશ્ન સમજાયું કે નહીં? આના ઉપર આપણું ધ્યાન જ નથી જતું. વી આર ટેકિંગ ધીસ ભાવ, ધીસ ઉપયોગ, ધીસ ઉપલબ્ધ બાહ્ય જે અનુકૂળ જે શુભ આયતન બધા મળ્યા છે, આપણે એને કેટલું લાઈટલી લઈએ છીએ? વિચારજો, પોતાના હૃદય ઉપર હાથ રાખીને કોઈને કહેતા નહીં, જસ્ટ આસ્ક યોર સેલ્ફ કે આપણે 24 કલાકમાં બુદ્ધિપૂર્વક જે મૂળ, જે અહિતનું જે મૂળ પાયો છે મિથ્યાત્વ, અજ્ઞાન, એને ઉખાડવા માટે, એને હલાવવા માટે બુદ્ધિપૂર્વક આપણે કેટલું તત્વ વિચાર અને તત્વ ચિંતન કરીએ છીએ? તત્વ નિર્ણયમાં આપણો ઉપયોગ કેટલો લાગે છે? સંસાર, શરીર અને ભોગોથી કેટલા વિરક્ત થઈએ છીએ? તમને સમજાય છે? અઘાતીનો ઉદયમાં શું મળશે? સાચા સામગ્રી, અસાતાનો ઉદય. હવે તમે વિચારો, જ્ઞાની ધર્માત્મા શું કરે છે? સમ્યક દ્રષ્ટિ જીવ પોતાનું હિત કરે છે ને, હિતના માર્ગ પર ચાલી પડ્યા ને, ચાલુ થઈ ગયો ને હિતનો માર્ગ, જેટલા પણ અહીંયા જ્ઞાનીઓ છે. બોલો, હવે એમને સાતા સાતાનો ઉદય નહીં આવતો હોય, નહીં આવ્યો હોય, નહીં આવે, જ્યાં સુધી સંપૂર્ણ અઘાતીનો અભાવ નહીં થાય ત્યાં સુધી નહીં આવે. સાતાનો ઉદય ક્યાં સુધીની છે? ચક્રવર્તી પદ, પછી આગળ તીર્થંકર પદ, 14મા સ્થાન સુધી છે ભાઈ. તો હવે તમે વિચારો, એ સાતાના ઉદયમાં, યા તો અસાતાના ઉદયમાં, અઘાતીના ઉદયમાં, બોલો, એ હિત કરે છે એનો મતલબ કે એમાં જોડાઈને ઘાતીનો તીવ્ર બંધ નથી કર્યો. મિથ્યાત્વને તો મૂળમાંથી ઉખેડી ફેંક્યું છે, અનંતાનું બંધી કશાય અને મિથ્યાત્વ તો મૂળમાંથી ઉખેડી ફેંક્યા. એનો મતલબ શું થયું? પોતાનું હિત કરી લીધું. કેવી રીતના? કે જે પણ ઉદય આવ્યો, જે પણ સામગ્રી મળી, જે પણ સંયોગો મળ્યા, જે પણ પુણ્યપાપના પ્રસંગો બન્યા, એમાં એ જોડાયા વગર પોતાના સ્વભાવનો આશ્રય લઈને એનાથી ભિન્ન, કીધું ને, અરે એ તો બહુ બહારની વસ્તુ છે, આ સદ્ભુત વ્યવહાર નહીંનો વિષય છે. અંદરમાં જુઓ તો ગુણભેદ, પર્યાય ભેદથી પણ પોતાના આત્માનો આશ્રય લઈને જે ઘાત કરવાવાળો ભાવ હતો એ મિથ્યાત્વ અજ્ઞાનનો અભાવ કરીને. હવે તમે વિચારો કે એક ચતુર્ગુણ સ્થાનવર્તી સમ્યક દ્રષ્ટિ જીવ ને હજી વારમાં વિચિત્ર ઉદયો આવે છે કે નહીં? અરે ઉદયો તો આવે છે, અસ્થિરતાજન્ય વિચિત્ર ઉદય ભાવ પણ ભૂમિકા અનુસાર થાય છે કે નહીં બોલો? હું તમને એક વાત કહું, આપણી પાસે ચતુર્ગુણ સ્થાનવર્તી હમણાં આપણા આપણા આપણે કહીએ ને કે મહાપુણ્યના ઉદયથી આપણી પાસે જે જ્ઞાનીઓ મળ્યા ને આપણને, ગુરુદેવ શ્રી કૃપાળુદેવ, આ બધા બહુ ચતુર્ગ્રહ સ્થાનવર્તી બહુ વિરક્ત જીવ હતા. સો ઇટ ઇઝ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ કે જ્ઞાની આમાં હોય. તમારી સામે ચતુર્ગ્રહ સ્થાનવર્તી કોઈ ચક્રવર્તી કે કોઈ રામચંદ્રજી જેવા શાયિક સમ્યક દ્રષ્ટિ આવી જાય અને 6 મહિના સુધી લક્ષ્મણના મુર્દાને લઈને ફરે, સીતાજીનું અપહરણ થયું ત્યારે હે સીતે હે સીતે હે સીતે હે સીતે કહીને, ખ્યાલ આવે છે? હવે એવા જીવ જે ચતુર્ગ સ્થાનવર્તી છે, હિતનો માર્ગ ચાલુ થઈ ગયો છે, મોક્ષ માર્ગ પ્રારંભ થઈ ગયો છે, સાધક જીવ છે, અંતરાત્મા છે, મિથ્યાત્વ અનંતાનું મંદિરને મૂળમાંથી ઉખેડી ફેંક્યું છે, હવે એવા જીવને જે એવા ઉદય ભાવ અને ઉદયની વચ્ચે ઉભા છે, એવા જીવને જ્ઞાની સ્વીકારવા, સમજાય છે? એમનો અભિપ્રાય સમજવો, એમની દ્રષ્ટિ સમજવી, ઇટ ઇઝ, આર યુ ગેટિંગ ધીસ? વેરી ડિફિકલ્ટ. મુનિરાજ તો સાક્ષાત ચારિત્ર ખલ્લુ ધમો, સમજાય છે? સાક્ષાત આપણે કહીએ ને કે ખૂબ આગળની ભૂમિકામાં પહોંચી ગયા છે, સો વી કેન અન્ડરસ્ટેન્ડ. પંચમસ્થાન હતી શ્રાવક વાળતો ઘણી ઘણી મર્યાદા થઈ ગઈ છે, કારણ કે બે કષાયના અભાવપૂર્વકની વિતરાગતા છે, 11 પ્રતિમા છે, 12 વ્રત છે, ઘણું ઘણું સીમિત થઈ ગયું છે ઉપયોગ. પણ ચતુર્ગુણ સ્થાન વર્તી ગયા ની 18 દ્વીપની બહાર, તમે તિર્યંજ ગતિના જીવ લો, 18 દ્વીપની બહાર અસંખ્યા દ્વીપ સમુદ્ર છે કે નહીં? તમને બધાને આર યુ ફોલોઈંગ? ને હિત અહિતની વાત કરી રહ્યા છે, આપણું હિત શેમાં છે? આ જીવો હિત કરી ગયા એટલે શું કરી ગયા, શું કહી ગયા, હિતનો માર્ગ બતાવી ગયા, શું બતાવી ગયા? આપણે એના પર ચાલીએ છીએ? આવી ફોલોઈંગ દેટ માર્ગ, આવી અન્ડરસ્ટેન્ડિંગ આપણે એનું કડવન કરીએ છીએ? આપણે એની શ્રદ્ધા કરીએ છીએ? આપણે એના માટેનો પુરુષાર્થ કરીએ છીએ? સમજણનો, વિચારનો, નિર્ણયનો, થોડી એની તપાસણી કરજો. અસંખ્યાત દ્વીપ સમુદ્રમાં ચતુર્ગુણસ્થાનની, અરે સોરી, 18 દ્વીપની બહાર શું કહો, અસંખ્યાત તિર્યંજ ગતિના જીવો પંચમગુણ સ્થાનવર્તી સમ્યક દ્રષ્ટિ છે. બોલો, પંચમગુણ સ્થાનવર્તી કેટલા? 2-4 હશે ને, 2-4 હશે ને, કેટલા? અસંખ્ય. સ્વયંભૂ રમણ સમુદ્રમાં મહામચ્છ, મોટા મોટા યોજનો મોટા, અને એ બધા સમૂર્છન જીવ છે, સમૂર્છન જીવ છે, એ બધા ગર્ભ જ નથી. સમૂર્છન જીવ સમજાય છે? બહારના વાતાવરણથી શરીરની રચના થાય એ સમૂર્છન જીવો છે બધા. અને જે પણ જીવને, હવે એ ઘણા બધા જીવોને ત્યાં જઈને સમ્યક દર્શન થયું, પોઈન્ટ સમજાય છે? કારણ કે સમ્યક દર્શન થયા પછી તો તિર્યંજનો બંધ નહીં થાય ને. સમ્યક દર્શન થયા પછી તો 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 14 ઇન્દ્રિય, અસંગની 5 ઇન્દ્રિય, તિર્યં, સ્ત્રી, આ બધી હીન દશા, હીન ગતિમાં નહીં જાય. તો એનો મતલબ કે બધા ત્યાં જઈને સમ્યકથી થયા. આર યુ ગેટિંગ? હવે બીજી વાત શું આવે છે કે એ બધા જીવો, એ બધા જીવો સમૂર્છન છે. હવે તમને આ રૂલ ખબર છે? થોડીક વાત સમજો. આ રૂલ ખબર છે ને કે જે અનાદિ મિથ્યા દ્રષ્ટિ હોય, આજ સુધી જેને મિથ્યાત્વ સમ્યક તો પ્રાપ્ત નથી કર્યું, અને અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ છે, એ અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને જયારે પણ સમ્યક થશે પ્રથમવાર, કયું થશે? એ ઓપ્શમિક થશે. અને ઓપ્શમિક માટે દેર ઇઝ વન રૂલ કે જીવ ગર્ભ જ હોવો જોઈએ. આર યુ ગેટિંગ? હવે શું સમજાયું? આ ગર્ભ જ નથી, આ સમૂર્છન છે, આ સમૂર્છન છે બધા. તો એનો મતલબ કે આ બધા જીવોએ પૂર્વમાં સમ્યક્ત્વ લીધું છે, છૂટી ગયું, અહીંયા આવ્યા, એનો મતલબ કે આ બધા જીવ અનાદિકાલી મિથ્યાદ્રષ્ટિ નથી, આ બધા જીવ સાદી મિથ્યાદ્રષ્ટિ છે. ખ્યાલ નતો? કઈ વાંધો નહીં. હવે આ બધા જીવ સાદી મિથ્યાદ્રષ્ટિ કહેવાનો મતલબ એ છે કે આવી ગતિમાં પણ તિર્યમ ધરતીમાં જ્યાં હવે બોલો અસંખ્યા દ્વીપ સમુદ્ર છે એમાં અભિદ્વીપની વાત તો દેવશાસ્ત્ર ગુરુ નથી. હવે બીજો પોઈન્ટ લો, તમને શું કહેવા માંગુ છું સમજાય છે કે સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું એ આપણી સૌથી પ્રથમમાં પ્રથમ જવાબદારી છે. એની માટે પૂરેપૂરો પ્રયત્ન, ઉપયોગ, સમય, વીર્ય પૂરેપૂરું ન્યોછાવર કરી દેવું છે. કારણ કે એના વગર આ ગભાવમાંથી ગયા ને તો સંસારમાં ક્યારે રખડવા ચાલ્યા જશો. અને સૌથી સરળમાં સરળ ઘટનાનું નામ સમય દર્શન છે. ચા બનાવવી કઠિન છે કે સમય દર્શન પ્રાપ્ત કરવું કઠિન છે? સાચું બોલજો. ચા બનાવી એમાં માય ક્વેશ્ચન ઇઝ હાર્ડ ઓર ઇઝી? વેરી ઇઝી. ચા બનાવી, તમારા ચેક ઉપર સાઇન કરવી ઇઝી છે? કોઈ ડીલ કરવી ઇઝી છે? ચા બનાવવી ઇઝી છે કે સમય દર્શન પ્રાપ્ત કરવું ઇઝી છે? આર યુ ગેટિંગ? આપણી આપણું લેવલ, હવે આપણી વિશુદ્ધિ, હવે આપણી વિરક્તા, હવે આપણી દ્રષ્ટિકોણ, આપણો વિચારો, હવે આપણે કહીએ ને કે બહુ ડ્રાસ્ટિકલી, બહુ રેપિડલી ચેન્જ થવા જોઈએ. ત્યારે મને એટલો વિચાર્યો, જ્ઞાની ધર્માત્મા ગ્રસ્તમાં છે પણ ગ્રસ્તપણો એમનામાં નથી. જ્ઞાની ધર્માત્મા ઘરમાં છે પણ ઘર એમનામાં નથી. જ્ઞાની ધર્માત્માને રાગ છે પણ એ રાગી નથી. રાગ હોવો વાત અલગ છે અને રાગી થવું વાત અલગ છે. જમીન આસમાનનો ફરક છે. રાગનો ભાવ હોવો અલગ છે અને પોતાને રાગી માનવું અલગ છે. આર યુ ગેટિંગ બેક ટુ તિર્યમ ધરતીના જીવો? શું કીધું કે ત્યાં તો દેવશાસ્ત્ર ગુરુ પણ નથી, સાદી મિથ્યા દ્રષ્ટિ છે અને ત્યાં જઈને અસંખ્યા તિર્યમ છો સમય તો લઈ લેશે. તો એના ઉપરથી અનુમાન તો લગાડી શકીએ ને કે અગર એ જીવ આવી પરિસ્થિતિમાં, આવા દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં, આવી ગતિમાં, આવી યોનિમાં, જ્યાં કોઈ આવા સત સમાગમ નથી, જ્યાં કોઈ આપણને આવું ભણાવવાનું નથી. તમે તમે સમજાય, આજનો સ્વાધ્યાય અમેઝિંગ સ્વાધ્યાય હતો જે નિયમ સાધીનો આખું. મને તો હું વાંચતી હતી કારણ કે અમારા પોનુરમાં પણ સેમ આ સ્વાધ્યાય છે. સેમ મને આખું નિયમ સાથે મોડે થઈ ગયું કે મોડે થઈ ગયું સેન્સ આખી વિષય વસ્તુ એની ખ્યાલમાં આવી ગઈ. એક અધિકારની વિષય વસ્તુ કોણ સમજાવશે આવી રીતના? અહીં સમજાય છે આપણને છે ને, હજી પુણ્યના ઉદયની આપણને મળ્યું છે એની હજી આપણને દુર્લભતા નથી ભાસતી. દેટ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. જે દુર્લભ છે બહારમાં બધું શુદ્ધ, પરિચિત, અનુભૂત, સર્વને કામ ભોગ બંધનની કરતા બહુ સુલભ છે. કીધું ને બહુ સરસ. એની રૂચિ પણ બહુ જલ્દી થઈ જશે, એની રૂચિ બહુ ટકશે, એની રૂચિમાં વૃદ્ધિ થશે અને આની રૂચિ તદ્વારાની રૂચિમાં વૃદ્ધિ થવી પણ બહુ કઠિન છે. કેમ કે અનાદિનો જે મોહ છે ને એ મોહ આપણને ખેંચે છે બહાર. તો એવો જીવ ત્યાં સમ્યક્ત્વ લઈ જશે. હવે ત્યાં શાસ્ત્ર છે. હવે દેવગતિના જીવો પાસે જાઓ. હિત કરે છે દેવગતિ? હું તમને કહું શું કહું. કહું સૌથી ઓછા સમ્યક દ્રષ્ટિ પહેલા દેવગતિના જીવો લઈ લો. નંદીશ્વર દ્વીપમાં જાય છે ને અષ્ટમીકા મહાપર્વ ચાલી રહ્યો છે, અસંખ્યાત દેવો મિથ્યા દ્રષ્ટિ જાય છે અને અસંખ્યાત દેવો નંદીશ્વર દ્વીપમાં જઈને જે અકૃત્રિમ જિનાલય છે, અકૃત્રિમ જીન બિંબો છે અને એના દર્શન કરીને સમ્યક્ત્વ પ્રાપ્ત કરી લે છે. અન્યથા નહીં લેતા, એક વાત કહું છું, પહેલા પણ કીધી હતી, નહીં લો ને કોઈ સ્વચ્છ ગ્રહણ નહીં કરતા. સમજો ભાવ શું કહેવા માંગુ છું. જીનવાણીનો અભ્યાસ કોઈ નિષેધ નથી, જીનવાણીનો અભ્યાસ લો, પરંતુ સમજો જીનવાણીનો અભ્યાસ કરવા માટે યુ વિલ નીડ ટુ નો ધ લેંગ્વેજ. તમને સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, ગુજરાતી તમને ભાષા આવડવી પડશે, પરંતુ જીન પ્રતિમાના દર્શન અને જીન પ્રતિમાને ભણવા માટે કોઈ ભાષાની જરૂર નહીં પડે. ન સમજાયું? પોઈન્ટ સમજાય છે? જે જીન પ્રતિમાના દર્શન કરીને, એટલે તો કે છે જીનેન્દ્ર ભગવાનના જીન બિંબ, જીન પ્રતિમા સાક્ષાત સમય દર્શનમાં પ્રબલ નિમિત્ત છે. અહીંયા તો ઘણી બધી અપેક્ષા, વિવક્ષા, નહીં ની વાતો આવશે. આવશે કે નહીં? આ નહીંથી આમ, આ નહીંથી આમ, એ બટ, પરંતુ, કિંતુ, આ તે બધું આવશે. દ્રવ્યાર્થિક નહીં, પર્યાર્થિક નહીં, નિશ્ચય નહીં, વ્યવહાર નહીં, આ અપેક્ષા, આ અપેક્ષા. અને ભગવાનની પ્રતિમા બોલો એને વાંચવા માટે એને ભણવા માટે શું શું સંકેત આપે છે, શું શીખડાવે છે, એક એક મુદ્રા શું શીખડાવે છે, હાથ પે હાથ ધરે બસ આટલું જોઈ લો અને સમજી લો અને ભાવ સમજી લો અને ઇન્ડિકેશન સમજી લો, શું સિગ્નલ આપે છે સમજી લો, ખાલી બસ ઉની ધીસ. ઇસીલીએ પ્રભુ રખ લીએ તુમને હાથો પે હાથ, કોઈ ના દે સકતા હૈ ઇસ જગ મે કિસી કા સાથ. આવી ગયો એક દ્રવ્ય બીજા દ્રવ્ય નો કરતા નથી, આવી ગયું તું જગતના કોઈ પણ દ્રવ્ય નો પણ નહીં કરી શકે, આવી ગયું. વાંચ્યું છે આ રીતે, ભણ્યા છે, વાંચ્યું છે, જોયું છે, અભ્યાસ કર્યો છે. અગર આ રીતે અભ્યાસ કરશો ને તો નિર્ખો અંગ અંગ જીન વર્કે જીનસે જલ કે શાંતિ આભાર. નાકાગ્ર દ્રષ્ટિ શું શું છે, હાથ પે હાથ ધરે શું શું છે, પદ્માસન અવસ્થા શું સૂચવે છે, જોવા યોગ્ય શું કે છે ભગવાન, જોવા યોગ્ય અગર આખા વિશ્વમાં કોઈ ગે હોય, કોઈ પદાર્થ હોય, જાણવા યોગ્ય, જોવા યોગ્ય, ઠરવા યોગ્ય, રમવા યોગ્ય, લીન થવાનું, અભેદ થવા યોગ્ય, એક અગર કોઈ દ્રવ્ય છે તો તારો સ્વભાવ છે. નથી કહેતો, નથી કહેતા, ખ્યાલ આવે છે, સમજાય છે તમને? ખબર છે સૌથી ઓછા, હવે જે તરીકની વાત કરીએ ને, સૌથી ઓછા તમને દ્રષ્ટિ જીવ ક્યાં છે? ચાર ગતિમાં જાઓ, ચલો ચારે ગતિ, દેવ, મનુષ્ય, તિર્યંશ, નાણ, સૌથી ઓછા સમ્યક દ્રષ્ટિ ક્યાં છે? સૌથી ઓછા, સૌથી ઓછા સમ્યક દ્રષ્ટિ છે, સૌથી ઓછા સમ્યક દ્રષ્ટિ છે દેવ ગતિમાં ઉપર, સર્વાર્થ સિદ્ધિમાં સૌથી ઓછા સમ્યક દ્રષ્ટિ છે. એનાથી સંખ્યાત, હવે સંખ્યાત ગુણા મલ્ટીપ્લાય કરજો, વેન આઈ ટેલ યુ ત્યારે અસંખ્યાત કરજો. ચારે ગતિમાં એકવાર જોઈ આવીએ કે હિતનું કાર્ય કોણે ચાલુ કર્યું, શેમાં છે, કેવી રીતે કર્યું, પોઈન્ટ સમજાય છે? જે ગાથા છે એનો ભાવ કહું છું, પછી ગાથા પણ આપણે વાંચી લઈશું એક બે મિનિટમાં. સૌથી ઓછા સમય દ્રષ્ટિ સર્વાર્થ સિદ્ધિમાં છે. યુ નો વેરી સર્વાર્થ સિદ્ધિ બેટા? ઉપર સ્વર્ગ છે ને ઉપર બેટા, 16 સ્વર્ગ છે, એની ઉપર 9 ગ્રેવિક છે, એની ઉપર 9 અનુદિશ છે, આ બધા વિમાન છે, વિમાનના નામ છે. 16 સ્વર્ગ, એની ઉપર 9 ગ્રેવિક, 9 અનુદિશ, 5 અનુત્તર. અનુત્તર નામ યાદ નહીં રહે તો 4, ખાલી વિઝ્યુલાઇઝ કરો. 16 સ્વર્ગ યુગલમાં છે, 1, 2, 3, 4, 5, 6 એવી રીતના 16 સ્વર્ગ છે, ઉપર ઉપર ઉપર, એકની ઉપર એકની ઉપર એક. નરકમાં પૃથ્વી એકની નીચે એકની નીચે એક છે, અને મધ્યલોકમાં દ્વીપ સમુદ્ર, સમજાય છે, બંગડીના આકારે છે, બમણા બમણા વિસ્તારવાળા, તિર્યક 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 એટલે કે ફેલાયેલા છે. આ શું સમજાયું? તો સૌથી ઓછા સમય દ્રષ્ટિ ક્યાં કીધા? જે ઉપર, સૌથી ઉપર 5 વિમાન છે ને, એમાં સર્વાર્થ સિદ્ધિમાં છે. સર્વાર્થ સિદ્ધિ કરતા સંખ્યાત ગુણા વધારે સમય દ્રષ્ટિ, જે બીજા 4 વિમાન રહી ગયા ને, 5 વિમાન છે ને અનુત્તર, એમાં 4 વિમાન છે, એમાં એના કરતા અસંખ્યાત ગુણા વધારે સમ્યક દ્રષ્ટિ છે. જોજો, હા થોડી વાત લાંબી છે, વાંધો નથી ને, એના કરતા વધારે સંખ્યાત ગુણા વધારે સમ્યક દ્રષ્ટિ જીવ ક્યાં છે? તો કે 9 અનુદિશમાં છે. 9 અનુદિશ, નીચે 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 આવો, 9 અનુદિશ કરતા અસંખ્યાત ગુણા વધારે સમ્યક દ્રષ્ટિ જીવ છે 9 ગ્રેવિક. 9 ગ્રેવિક કરતા સંખ્યાત, અસંખ્યાત નહીં, એફ આઈ સેડ અસંખ્યાત ઇઝ રોંગ, સંખ્યાત ગુણા વધારે સમ્યક દ્રષ્ટિ છે 15 અને 16 માં સ્વર્ગમાં. સાંભળશું આગળ કે વાંધો પૂરું કરું, બોલો, અધૂરું તો નહીં છોડાય. 16માં સ્વર્ગ કરતા, 15-16માં સ્વર્ગ કરતા સંખ્યાત ગુણા વધારે સમ્યક દ્રષ્ટિ છે 13 અને 14માં યુગલમાં સ્વર્ગના. ગોટ ઇટ? સ્ટોપ ધેર. ઓકે, બરાબર છે. સંખ્યાત ગુણા વેર ડીડ વી સ્ટોપ? ગ્રેવિકમાં, 13 અને 14 યુગલમાં. હવે તમે આવી જાઓ નીચે નરકમાં. 13 અને 14 યુગલમાં જેટલા, સ્વર્ગના યુગલમાં જેટલા સમ્યક દ્રષ્ટિ છે એના કરતા હવે ચંદ્રેશભાઈ અસંખ્યાત કરજો, અસંખ્યાત ગુણા વધારે સમ્યક દ્રષ્ટિ 7મી નરકમાં છે. 7મી નરક બેટા નીચે, આર યુ ગેટિંગ? અસંખ્યાત ગુણા વધારે એટલે અસંખ્યાત ગુણા વધારે પ્રિયંકા બેટા, 7મી નરકમાં સમ્યક દ્રષ્ટિ છે, ભરી ભરીને સમ્યક દ્રષ્ટિ, પોતાનું હિત કરવા વાળા, સમ્યક દર્શન જન ચરિત્ર રૂપે પરમવાર હું આત્મા છું એવી શ્રદ્ધા. આ જૈન સમ્યક તો લેશે સાતમી નરકનો જીવ, 33 સાગર સમ્યક તો સહિત રહેશે. વિચાર કરો, સાતમી નરક કરતા અસંખ્યા, હવે અસંખ્યા કરો, અસંખ્યાત ગુણા વધારે સમ્યક દ્રષ્ટિ જીવ છઠ્ઠી નરકમાં છે. છઠ્ઠી નરક કરતા પાંચમી, ચોથી, ત્રીજી, બીજી, પહેલી નરકમાં બીજી નરક કરતા અસંખ્યાત ગુણા વધારે સમ્યક દ્રષ્ટિ છે. વિચાર કરો, તમે કીધું કેવા શું માંગો છો, કેવા એ માંગુ છું કે સમ્યક દર્શન એ વિશ્વની સરળતમ ઘટના છે, પણ હવે આપણે એને કેમ આટલી હાવી બનાવી દીધી? કારણ કે એમાં કરવાનું શું છે થોડું વિચારજો. કારણ કે કરતા બુદ્ધિનું ભૂત નથી ઉતરતું ને, એટલે કરતા કર્મ અધિકાર આખો લખો પડ્યો. થઈ ગયું ક્યાં એવા આપણે? વિજયબેન, આર યુ વિથ મી? આર યુ ઓલ વિથ મી? ઓકે, ક્યાં આવ્યા આપણે? પહેલી નરક. આર યુ ગેટિંગ કક્ષા? પહેલી નરક કરતા અસંખ્યાત ગુણા વધારે સમ્યક દ્રષ્ટિ. હવે આપણે દેવમાં જઈએ, નરક અસંખ્યાત મનુષ્યને છોડી દો, કારણ કે એને તો 29 પ્રમાણ સંખ્યા છે, બહુ ઓછી છે. સો વી આર નોટ ટેકિંગ દેટ ગતિ, વી આર ટેકિંગ અધર થ્રી ગતિ. હવે પહેલી નરક કરતા અસંખ્યાત ગુણા વધારે સમ્યક દ્રષ્ટિ જીવ તિર્યક ગતિમાં છે. સમજાય છે? હવે એ જીવ ની એટલી સરળતા હશે? બોલો, વિચાર કરો કે એ જીવને સમ્યક દર્શન આટલું, આટલા અસંખ્યાત અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ તિર્યક ગતિના જીવો સમ્યક દ્રષ્ટિ છે. પોઈન્ટ સમજાય છે? તિર્યક ગતિ, આ વધુ આગળ હજી બાકી છે થોડું. તિર્યક ગતિના જીવો કરતા અસંખ્યાત ગુણા વધારે સમ્યક દ્રષ્ટિ જીવો ભવંતરિકમાં છે. ભવંતરિક આપણે તો બેમાં નહીં ગયા હતા ને, ભવંતરિક બાકી રહી ગયું હતું. ભવનવાસી, યંત્ર અને જ્યોતિષ. ઓહો, સમજાય છે? આના પરથી શું આપણને સાથે સાથે વિચાર આવવો જોઈએ કે મારો કેવો પ્રગાઢ, કેવી વક્રતા, કેવી માયાચારી, લોભ, ક્રોધ, માન, અનંતાનો બંદી કશાય કેટલો હાવી, કે આવા ઉત્કૃષ્ટ યોગની વચ્ચે આજે જે કાર્ય બહુ સરળતાથી થઈ જવું જોઈએ, જે વાણી બહુ સરળતાથી અંદર ઉતરી જવી જોઈએ, જે શ્રદ્ધાન બહુ સરળતાથી પરિવર્તિત થઈ જવું જોઈએ, એની બદલે ક્યાં એવા આપણે? તમે કહેશો વચ્ચે વચ્ચે એટલું બધું બોલો છો તો પછી ક્યાં એવા, ક્યાં એવા, તો તમે ભૂલી જઈએ. ભવનવાસી, યંત્ર અને જ્યોતિષ, બરાબર છે? હવે બેક અગેન, ભવનવાસી, યંત્ર, જ્યોતિષ કરતા અસંખ્યા ગુણા વધારે સમ્યક દ્રષ્ટિ. અગેન ગો બેક, ક્યાં છોડ્યું હતું આપણે? 13 અને 14. તો હવે લઈ લો 11 અને 12 વધારે એના કરતા, 9 અને 10 એમ કરતા કરતા ચારે ગતિમાં અગર તમે સમ્યક દ્રષ્ટિની સંખ્યા જોશો તો સૌથી વધારે સમ્યક દ્રષ્ટિ જીવો પહેલા અને બીજા સ્વર્ગમાં છે. સુવિધા આપું, સમજમાં આવે ને ક્યાં બોલ્યું? કોની વચ્ચે? જે બીજા સ્વર્ગ ને પહેલા બીજા સ્વર્ગમાં દેવો જે છે, બોલો હિતુભાઈ. સૌધર્મ ઇન્દ્ર સાથે ખાલી સૌધર્મ ઇન્દ્ર સમ્યક દ્રષ્ટિ નથી, એની સાથે આખી આપણે કહીએ સેના હશે સમ્યક દ્રષ્ટિની. આટલી અપાર અનુકૂળતા હોય છે. વિચાર કરો, હવે એ સંસ્કાર કો, પુરુષાર્થ કો, સમજાય છે? એ અકૃત્રિમ જીનાલયોની વંદના કો, એ ચર્ચા કો, પૂર્વના સંસ્કાર કો, વર્તમાન પુરુષાર્થ કો, જે કેવો એ કો, પરંતુ એ જીવ ત્યાં જઈને સમ્યક્ત્વ લે છે, લઈ શકે છે. અને સૌથી વધારે સમ્યક દ્રષ્ટિ જીવોની સંખ્યા પહેલા અને બીજા સ્વર્ગમાં છે, ચારે ગતિમાં જોવો તો. હિત સમજાય છે? હિત શેમાં છે? હવે એ હિત માટે આપણે કેટલો પ્રયત્ન કરીએ છીએ. આપણા શરીરમાં કોઈ રોગ આવે ને તો આપણને લાગે અહિત, કંઈક મારું બુરું થઈ ગયું છે, અરે કંઈક મને નથી મજા, કંઈક મજા નથી, મને મજા નથી, મને મજા નથી, કંઈક કરો, કંઈક કરો, એ અહિત લાગે છે. વ્યાપારમાં નુકસાન થાય તો અહિત લાગે છે, અને એ તારું અહિત જ નથી. મેં તમને પહેલા જ રીતે કીધું, અઘાતીનો ઉદય સંયોગમાં આવે છે, સંયોગોની ચિંતા છે, જે પ્રમાણના દ્રવ્યની બહાર છે, જેમાં તારું કંઈ ચાલતું નથી, જ્ઞાનીઓ શું કહે છે, પુણ્ય અને પાપના ઉદયને તું નહીં બદલી શકે, પરંતુ પુણ્ય અને પંચ લાઈન, પુણ્ય અને પાપના ઉદયથી તું પોતાને ભિન્ન જોઈ શકે, તું એને બદલી નહીં શકે. તારી એ તાકાત તો છે જ નહીં, રાઈટ? સતીઓ ઉપર ઓછા પાપના ઉદય નથી આવ્યા, અસાતાના ઉદય નથી આવ્યા, એમને ખાલી કળા સમજી લીધી, એક ખાલી આર્ટ સમજી લીધું કે આ ઉદય હવે આવ્યો છે, એમાં બ્લેમ ગેમ રમવાથી તો કઈ થશે નહીં. ઉદય આવ્યો છે તો એ ઉદય આવીને જ નિર્જરિત થશે, કારણ કે કોઈ પણ કર્મ સત્તામાંથી તો નિર્જરા થાય નહીં કોઈની, ઉદયમાં તો આવો જ પડે ને. ઉપશમિત થયેલો કર્મ પણ ક્ષયોપક્ષમ થઈને ઉદયમાં આવશે અને નિર્જરા થશે, તો સત્તામાંથી તો કોઈ કર્મ ડાયરેક્ટ નિર્જરા નહીં પામે, તો ઉદયમાં તો આવશે જ. તો એટલું સમજી ગયા કે ઉદયમાં જે કર્મ આવે છે એમાં તો મારું કાંઈ નહીં ચાલે, પરંતુ એ કર્મ, એ ઉદય, એ પરિસ્થિતિ, એ સંયોગ, એ શરીર, એ ઘર, કુટુંબ, પરિવાર આદિ જે પણ છે, તમને ખબર છે ચક્રવર્તીને 14 રત્ન હોય, 14 રત્ન, 9 નિધિ એવું કંઈ સાંભળ્યું છે? 14 રત્ન શાંતિનાથ કુંડ, જે પણ જેટલા પણ ચક્રવર્તી થયા 14 રત્ન હોય, એમાં 1 રત્ન ઘોડો છે, 1 રત્ન હાથી છે. આ ઘોડો અને હાથી જે રત્ન છે એ તમને ભરત ક્ષેત્રમાં બીજે ક્યાંય નહીં મળે, એક એવો યુનિક ઘોડો અને હાથી છે. આવી આવી નિધિઓ છે, એવી બધી નિધિઓની વચ્ચે છે, પરંતુ એક પરમાણુને પણ પોતાના માનતા નથી, કારણ કે એને પોતાના માનવામાં અહિત લાગે છે, એમાં મોહ કરવામાં અહિત લાગે છે, એમાં રાગ કરવામાં અહિત લાગે છે, એમાં વિકલ્પને લંબાવવામાં પોતાનું અહિત પણ લાગે છે. બહુ સિમ્પલ લોજિક છે ને, જેમાં હું કંઈ કરી શકવામાં સમર્થ નથી, એમાં મારી બુદ્ધિ, ઉપયોગ, સમય, શક્તિ, વીર્ય બધું વેસ્ટ કરી દઉં, હાથમાં શું આવશે? કો થવાનું છે તો ઉદય પ્રમાણ, પ્રણામ થવાનું છે તો ઉદય પ્રમાણ ને, મારા ઈચ્છા અનુસાર કે મારા પ્રણામ કે મારા પુરુષાર્થ અનુસાર તો નથી. હિત સમજાય છે, કળા સમજાય છે, આંખ સમજાય છે, દ્રષ્ટિ સમજાય છે. ક્ષયોક્ષમ જેટલું મળ્યું એને વધારી નહીં શકે, ઉદયને ઘટાડી નહીં શકે જ્ઞાનવર્ણીયનો, પણ જેટલું ક્ષયોક્ષમ મળ્યું છે, જેટલું જ્ઞાન મળ્યું છે એ પૂંજી છે ને, એને લગાડ ને, એને તું અગર સાચી દિશામાં લગાડશે તો શું થશે? વેન યુ ઇન્વેસ્ટ યોર મની એટ પ્રોપર પ્લેસ, તો વોટ વિલ હેપન? હવે નહીં બોલો કોઈ, આ બધું નહીં પૂછો. When you invest your money at proper place, what will happen? You get good returns, right? તો તમે એ ઇન્વેસ્ટમેન્ટ ચતુરાઈથી કરો છો ને, તો ઉપયોગનું ઇન્વેસ્ટમેન્ટ ખબર નહીં. અડધા ભાવ તો હું શબ્દ કહીને, શબ્દોમાં શું તાકાત છે કહી નથી શકતા, જલ્દીથી ભાવ ચાલે છે. અગર એ ઉપયોગનું ઇન્વેસ્ટમેન્ટ સાચી જગા પર થયું ને, તો એ ગ્રો થતા શું થશે બોલો? એની સાથે સંજે જો એક આપણા આ જૈન દર્શનમાં જયારે પણ જ્ઞાનની વાત આવશે ને, જ્ઞાનની વાત આવશે, એની સાથે આનંદની ને સુખની વાત આવશે. જ્ઞાન આનંદ, જ્ઞાનાનંદ સ્વભાવ, જ્ઞાનાનંદ. તો જ્ઞાન કોને લઈને આવે છે? જ્ઞાન અવિનાભાવી કોની સાથે પરમે છે? સુખ સાથે. આપણો સમય થઈ ગયો છે, મને ગાથા વાંચી છે, સમજાયું તમને? હિત સેમા છે સમજાયું? સમ્યક નિર્ણય કરવાનો. હિત સેમા છે સમજાયું? પુણ્ય પાપના ઉદયને ફેરફાર કરવામાં નહીં, એની કમ્પ્લેન કરવામાં નહીં, એની દ્રષ્ટિ કરવામાં નહીં, એમાં એકત્વ કરવામાં નહીં, કારણ કે એકત્વ અનંત દુઃખનું કારણ છે. તમે સમજી લો, જેટલો મોહ વધારે સંયોગો પ્રત્યે, વ્યક્તિ પ્રત્યે, વસ્તુ પ્રત્યે, જેટલો મોહ વધારે, હું 4 પોઈન્ટ તમને કહી દઉં છું, તમે એનું હોમવર્ક કરજો. મંદ કશાય, 4 પોઈન્ટ કહું છું ખાલી, મંદ કશાય, તીવ્ર કશાય, મંદ મોહ, તીવ્ર મોહ લગાડો તમારી રીતે. વોટ ઇઝ મંદ કશાય? વોટ ઇઝ તીવ્ર કશાય? વોટ ઇઝ મંદ મોહ? વોટ ઇઝ તીવ્ર મોહ? એ કોમ્બિનેશન કહું છું, હાકે ના કાર્ય તો પોસિબલ છે કે નહીં? કશાયની મંદતા અને મોહની તીવ્રતા, ઇઝ ધીસ પોસિબલ? વિચારીને બોલો. હા, કઈ વાત, બરાબર છે આન્સર. કશાયની મંદતા અને મોહની તીવ્રતા, ઇઝ ધીસ પોસિબલ? યસ. કશાયની મનતા ને મોહની તીવ્રતા, હા પોસિબલ. મેં ગાયું, મેં બનાવ્યું, મેં કર્યું, સમજાય છે? ભાવ સારો છે, શુભ ભાવ છે, ભક્તિ કરી, શુભ ભાવ, કશાયની મનતા છે, પણ મોહ, કશાયની મનતા, મોહની તીવ્રતા, કશાયની તીવ્રતા, મોહની તીવ્રતા. હવે મોની તીવ્રતા સમજે છે, વોટ ઇઝ મો? વી આર ટોટલી ફોકસિંગ ઓન કશાય, વી ગેટ સ્કેર્ડ અબાઉટ કશાય. ખાવાનો ભાવ આવી ગયો, કમાવાનો ભાવ આવી ગયો, આપણે એ વિકલ્પથી ડરીએ છીએ. એ સમયે આપણે જે પોતાના આત્માની ગ્લાનિ કરી ને, મને આવી ગયો, હું પાપી, હવે હું કેવી રીતના કામ કરીશ, હું સમાધિ કેવી રીતના લઈશ, મારું કામ નહીં થાય, જે પોતાને આપણે ડિમોટિવેટ કરીને પોતાના આત્માને આપણે પૂરેપૂરો રાગમય અશુદ્ધમય માની લીધો ને, એ સૌથી મોટી નુકસાની છે. ન સમજાયું? ચાર શબ્દ કયા કીધા જલ્દી બોલો? કશાયની મંદતા, કશાયની તીવ્રતા, કશાયની તીવ્રતા, મોની મંદતા, મોની તીવ્રતા. હું તમને શું કહું, નારકીઓને તો કશાય તીવ્ર છે, અશુભ લેખ્યા છે, પણ મોની મંદતા નહીં, મોનો અભાવ છે. મંદતાની વાત શું કરું, અભાવ છે. તીવ્ર કશાય મિથ્યાત્વનો અભાવ. સમ્યક દ્રષ્ટિ નારકીને કોઈ લાખો મારવા આવશે તો શું કહેશે? કઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે. અરે તમને સમજાય છે, સામે લડશે. કશાયની તીવ્રતામાં તો લડાઈ થાય, પણ મોનો અભાવ. આપણે તો હમણાં મોની મનતાની વાત, પેલા મનતામાં હતો, આવો તીવ્રતામાં પડ્યા છે. કરતા ભાવ એટલો, અહંકાર એટલો. એટલે કે છે, તું એ સંજાયનો કરતા નથી, તું કોનો કરતા માને છે પોતાને? આ મોની તીવ્રતા સમજે છે. હવે મોની મનતા, લાસ્ટ લાસ્ટ, મોની મનતા એટલે શું? વોટ ઇઝ મોહની મંદતા? વોટ ઇઝ મોની મંદતા? કહું, મોની મંદતા એટલે જે ગુરુવાણી, એટલે કે જે જ્ઞાની ધર્માત્માની વાણી, જે ઉપદેશ આવે છે ને, એ ઉપદેશ અંદરમાં સાચો લાગવો, પહેલા તો લાગવો, એ વાત સાચી લાગવી, એ લાગવી, સમજાય ને, એની મહિમા આવી, એ મોની મંદતા છે. આપણે લાગી આવે કે નહીં? કોઈ કંઈ કીધું હોય તો આપણે લાગી આવે કે નહીં? અરે બોલો, બહુ લાગી આવે ને, પછી આપણને એને શું થાય? અગેન અગેન, જલ્દી જલ્દી કોઈ વાત આપણને કીધી હોય, કંઈ કડવી વાત કહી દીધી હોય, કોઈ આપણને ઇન્સલ્ટ કરી દીધું હોય, કંઈ કહી, તો આપણને શું થાય? એ લાગી આવે, અને લાગી આવે પછી શું થાય? યાદ આવે. ભાઈ સમજાય છે? તો એવી રીતના ગુરુની વાણી નીકળે, ઉત્તમ વાણી, ઉત્કૃષ્ટ વાણી, સત્ય વાણી, સત્વાણી, અને એ વાણી સાંભળીને આપણને અંદરથી એ સત્ય લાગે, લાગવું. સમજાય છે? આત્મા અકર્તા છે એમ કીધું તો અંદરથી લાગે, લાગવું. આત્મા અવભોક્તા છે એમ કીધું તો અંદરથી લાગે, લાગવું. ભાવભાષા લાગવું. શરીરથી હું ભિન્ન છું, શરીરની એક એક અવસ્થા હું કંઈ કરી નહીં શકું, એવું અંદરથી લાગવું. લાગવું સમજાય છે? એ લાગવું એ મોની મંદતા છે. અગર એવું લાગતું નથી તો કશાયની મંદતા કરીને વયા જઈએ છે. આવીએ તો છે, કશાયની મંદતા કરીને વયા જઈએ છે. મોને પુષ્ટ કરીને વાય છે કે મેં સાંભળ્યું, બહુ સરસ, આમ તેમ, મેં બોલ્યું, મેં સાંભળ્યું, મેં કહ્યું. મોની મનતા સમજાય પ્રિયંકા? મોની મનતા એટલે શું? લાગવું. લાગવું એટલે સમજાય છે, ફીલ થવું, ટચ થવું, કનેક્ટ થવું, બહુ સ્ટ્રોંગલી કનેક્ટ થવું, દેટ ઇઝ મોની મનતા. હિત સેમા છે આ હિતના માર્ગનો પ્રારંભ આ રીતે થશે. બહુ આપણે કહીએ ને કે ડેડિકેશનથી કામ કરવું પડશે, સમર્પણ ભાવથી કામ કરવું પડશે. અધરવાઇઝ કઈ મિથ્યાત્વનો મૂલ્ય હલવાના પણ નથી, બહુ પૂરો થઈ જશે. જેટલા ગયા એટલા કાઢવાના પણ નથી. અને હજી એના પર આપણે કામ નહીં કરીએ, ઇફ વી ડોન્ટ વર્ક ઓન ઇટ, બુદ્ધિપૂર્વક અભ્યાસ નહીં કરીએ, તોડશું નહીં એક એક ભાવને, એક એક ખોટા અભિપ્રાયને, તો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ડિફિકલ્ટ. પછી આપણને બહુ અફસોસ થશે. સમજાય છે? ચલો ખાલી આ વાંચીશું, એક અર્થ ભાવાર્થ વાંચી લઈએ આપણે. એટલે 146 ગાથા થઈ જાય ભાવાર્થ. જો એક વાર વાંચે, હિત કો છોડ અહિત મે સ્થિત કરકે, દુખી હુઆ દુર્બુદ્ધિ, હો સુબુદ્ધિ ઇસસે વિપરીત પ્રવર્તન કરકે પરમ સુખી. ખાલી સિમ્પલ વાંચી જાઉં છું, પછી પૂરું કરી. હે જીવ, તો દુર્બુદ્ધિ હોતા હુઆ, હિત કો છોડ અહિત મે સ્થિત રહકર, અપને કો અત્યંત દુખી કરતા હૈ. સમજાય આપકો સાર? ઇસીલીએ અબ ઇસકા ઉલ્ટા કર, હિત કો છોડ કે અહિત કરતા થા, અબ ઉસકા ઉલ્ટા કર, અર્થાત સુબુદ્ધિ હોતા હુઆ, અહિત કો છોડ કર, હિત મે સ્થિત રહેતે હુએ, ઉસી કી વૃદ્ધિ કર, ઇસસે તું અપને સ્વાભાવિક સુખ કો પ્રાપ્ત કરેગા.
હે જીવ તુને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાદિ સમ્યક દર્શન આદિ હિતકારી ગુણરૂપ કાર્યો કા તો ત્યાગ કિયા ઓર મિથ્યા દર્શન આદિ હિતકારી દોષરૂપ કાર્યો કા ક્યા ક્યા ગ્રહણ કિયા બોલો મારી સાથે ક્યા ક્યા ગ્રહણ કિસકા અહિત રૂપ કાર્ય કા ત્યાગ કિસકા ક્યા હિત રૂપ કાર્ય કા ક્યા ક્યા ત્યાગ અહિત રૂપ કાર્ય કા ક્યા ક્યા ગ્રહણ ઇસ પ્રકાર ત્યાગ ગ્રહણ કરને સે તું અનાદિ કાલ સે હી દુખી હુઆ હૈ અતઃ તું સ્વયં અપની અવસ્થા કા વિચાર કરકે દેખ કી મેને ક્યા ક્યા વિચાર કરકે દેખ કી મેને આજ તક ક્યા ક્યા और उसका फल मुझे क्या मिला, क्या मिला और आगे अगर करता रहूंगा तो क्या मिलेगा। यदि तू उससे उल्टा कार्य करे अर्थात गुणों को ग्रहण करे और दोषों का त्याग करे तो तू अवश्य सुखी, क्योंकि कारण उल्टा होने पर कार्य भी उल्टा अवश्य। कारण उल्टा तो कार्य उल्टू, कारण साचू तो कार्य साचू, कारण कार्य कीधु ना कारण कार्य मीमांसा। जिस प्रकार जल छोड़कर अग्नि का सेवन करने से उष्णता बढ़ती है और अग्नि छोड़कर जल का सेवन करने से शीतलता बढ़ती है, बराबर है। उसी प्रकार जिस प्रणाम से तू अनादि से दुखी हुआ है उससे उल्टे प्रणाम से अवश्य ही सुखी होगा। हे जीव तू अनादि से गुणों को छोड़कर दोषों का सेवन किया है, तूने अनादि से गुणों को छोड़कर दोषों का सेवन किया है, इसलिए अब तुझे दोषों को छोड़कर गुणों का सेवन करना चाहिए। निज निधि निज में बताई यह अनंत उपकार है, इसके लिए जिन मार मात को वंदना शत बारी है, वंदना शत बारी है। अनेकांत में नित्य बोधिनी दादशाली परम उपकारी जीवाणी मातनो અમૃતોના અનંત ઉપકારી સમસ્ત જ્ઞાની ધર્માત્માઓનો સત્ય સનાતન સ્વાનુભૂતિમય વીતરાગ દિગંબર જૈન ધર્મનો અષ્ટાનિકા મહાન પર્વનો